એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે એનો જોડાયેલો છે, સુખ, હેપીનેસ. પણ એક મિનિટ, શું આપણે ખરેખર સમજીએ છીએ કે સુખ એટલે શું? કારણ કે જુઓ ને, એક તરફ આપણે સુખ પાછળ પહેલા કરતા વધુ ભાગી રહ્યા છીએ, બરાબર ને?
હા, ચોક્કસ.
અને બીજી તરફ જોઈએ તો ચિંતા અને તણાવ પણ એટલા જ વધી રહ્યા છે. આ કેવો વિરોધાભાસ છે!
બિલકુલ. અને આ જ વિરોધાભાસ આજના સમયમાં આ ચર્ચાને ખૂબ જ મહત્વની બનાવે છે. આપણે સૌ સુખી થવા માંગીએ છીએ, એમાં કોઈ શંકા નથી. પણ કદાચ આપણી સુખની વ્યાખ્યા જ અધૂરી છે કે પછી એક પક્ષીય છે. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિમાંથી જે હેપીનેસનો ખ્યાલ આવ્યો છે, શું એ ખરેખર દુનિયાની બધી સંસ્કૃતિઓ અને બધા લોકોના અનુભવને સમાવી શકે છે? મને લાગે છે કે કદાચ નહીં.
બરાબર. એટલે જ આજે આપણે ટીમ લોમસના પુસ્તક હેપીનેસ પર વાત કરવાના છીએ. આ MIT પ્રેસ અસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે અને એ આપણને સુખને એક નવા, વધુ વિશાળ દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરશે.
ચોક્કસ. અને આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ટીમ લોમસ. તેઓ યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડનમાં પોઝિટિવ સાયકોલોજી એટલે કે હકારાત્મક મનોવિજ્ઞાનના સિનિયર લેક્ચરર છે અને સુખાકારી એટલે કે વેલબેઇંગના ક્ષેત્રમાં તેઓ એક જાણીતા સંશોધક પણ છે. પણ એમની એક ખાસ ઓળખ છે, એમનો એક અનોખો પ્રોજેક્ટ છે.
ઓ, કયો પ્રોજેક્ટ?
એ પ્રોજેક્ટનું નામ છે પોઝિટિવ લેક્સિકોગ્રાફી પ્રોજેક્ટ.
પોઝિટિવ લેક્સિકોગ્રાફી
એટલે?
હા, લેક્સિકોગ્રાફી એટલે શબ્દકોશ બનાવવાનું વિજ્ઞાન. તો આ પ્રોજેક્ટમાં તેઓ શું કરે છે? દુનિયાભરની ભાષાઓમાંથી સુખાકારી, સંતોષ, આનંદ આવા ભાવોને વર્ણવતા એવા શબ્દો ભેગા કરે છે જેમનો બીજી ભાષામાં સચોટ અનુવાદ કરવો લગભગ અશક્ય હોય.
ઓ, એટલે પેલું અનટ્રાન્સલેટેબલ શબ્દો જેવું?
બરાબર, એ જ. વિચારો, આ કેટલું રસપ્રદ છે. જેમ કે ફિનિશ ભાષાનો એક શબ્દ છે સિસુ.
સિસુ? હા, સિસુ. એનો અર્થ થાય મુશ્કેલી સામે હાર ન માનવાની અદમ્ય હિંમત અને દ્રઢતા. પછી ડેનિશ શબ્દ છે હ્યુગે.
હ્યુગે તો મેં સાંભળ્યું છે, એ પેલું કોઝી, હુંફાળું વાતાવરણ, એમ ને?
હા, મિત્રો કે પરિવાર સાથેની હુંફાળી, આરામદાયક અને આત્મીયતાભરી ક્ષણોનો અનુભવ. અથવા જાપાનીઝ ઇકીગાઈ.
ઇકીગાઈ એટલે જીવન જીવવાનો હેતુ.
બરાબર. એવો હેતુ જે આપણને રોજ સવારે ઉઠવાની પ્રેરણા આપે અને સંતોષ પણ.
વાહ, આ તો ખરેખર અનોખું કામ કહેવાય. મતલબ કે ડૉક્ટર લોમસ ફક્ત મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નથી જોતા, પણ ભાષા અને સંસ્કૃતિ એ કેવી રીતે આપણા સુખના અનુભવને ઘડે છે તે પણ તપાસે છે.
ચોક્કસ. અને તેઓ કહે છે કે અત્યાર સુધી સુખના અભ્યાસમાં જે પશ્ચિમી, ખાસ કરીને અંગ્રેજી ભાષા અને વિચારસરણીનો જે દબદબો રહ્યો છે ને, તે કદાચ આખી વાત નથી કહેતો. એટલે તેઓ વિશ્વભરની સંસ્કૃતિઓના જ્ઞાનને ભેગું કરીને સુખની આપણી સમજને વધુ સમૃદ્ધ અને વૈવિધ્યસભર બનાવી રહ્યા છે.
આનાથી આપણને ખ્યાલ આવે કે સુખી થવાની કે સારું અનુભવવાની કોઈ એક જ રીત નથી, પણ ઘણી બધી રીતો છે.
બરાબર.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મૂળ વાત શું કહેવા માગે છે લેખક?
મૂળભૂત રીતે લેખક એમ કહેવા માગે છે કે સુખની જે આધુનિક પશ્ચિમી સમજ છે, એટલે કે સતત આનંદમાં રહેવું, ક્યારે દુઃખી ન થવું, એ ખૂબ જ સિમ્પલ અને કદાચ ભ્રામક પણ છે.
સરળ અને ભ્રામક.
હા, આ સમજ સાંસ્કૃતિક રીતે પણ સંકુચિત છે અને જીવનની જે વાસ્તવિક જટિલતા છે તેને અવગણે છે. એટલે પુસ્તક એ વિચારને પડકારે છે કે સુખ એટલે હંમેશા પોઝિટિવ રહેવું.
બરાબર.
લોમસ દલીલ કરે છે કે સાચી સુખાકારી, વેલબીંગ, એના કરતાં ઘણી વધારે જટિલ અને બહુપરિમાણીય છે. તેમાં ક્ષણિક આનંદ તો છે જ, જેને મનોવિજ્ઞાનમાં હેડોનિયા કહે છે.
હેડોનિયા એટલે પેલું આઈસ્ક્રીમ ખાવાની ખુશી જેવું.
હા, બરાબર. એનો સમાવેશ થાય છે, પણ એટલું જ નહીં, તેમાં જીવનનો ઊંડો અર્થ અને હેતુ શોધવો, વ્યક્તિ તરીકે વિકાસ પામવો અને બીજાઓ સાથે મજબૂત સંબંધો બાંધવા, જેને યુડાઇમોનિયા કહેવાય છે, એ પણ સામેલ છે.
હેડોનિયા અને યુડાઇમોનિયા.
અને સૌથી મહત્વની વાત, તેમાં જીવનની મુશ્કેલીઓ, પડકારો અને દુઃખનો સામનો કરવાની અને તેને સ્વીકારવાની ક્ષમતા પણ જરૂરી છે. પુસ્તક આપણને પૂછે છે, શું સુખ એ ફક્ત સેલ્ફ હેલ્પ પુસ્તકોના નારાઓમાં સમાઈ જાય છે?
અથવા પેલા તમે 1 થી 10ના સ્કેલ પર કેટલા ખુશ છો જેવા સપાટ સવાલોમાં.
બરાબર, કે પછી તે કંઈક વધુ ગહન છે.
મને લાગે છે કે આ પુસ્તક આપણને એક વિચાર યાત્રા પર લઈ જાય છે. શરૂઆતમાં તે સુખ શબ્દની જ અસ્પષ્ટતા પર સવાલ ઉઠાવે છે, પછી
તે સુખને માપવાની આપણી પદ્ધતિઓ, જેમ કે સર્વેક્ષણો, એ કેટલી મર્યાદિત છે તે બતાવે છે.
હા, અને ત્યારબાદ તે સુખના કારણો, જેમ કે આપણા જનીનો, આપણી પરિસ્થિતિઓ અને આપણે જાણી જોઈને જે કાર્યો કરીએ છીએ તે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એની જટિલતા સમજાવે છે.
અને આપણી બધી જ લાગણીઓ, સારી અને ખરાબ બંને, ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ શા માટે ઉપયોગી છે તેની પણ ચર્ચા કરે છે.
અને અંતે જે મને સૌથી રસપ્રદ લાગ્યું તે સુખ પ્રાપ્ત કરવા માટે સીધા રસ્તાને બદલે પરોક્ષ માર્ગો સૂચવે છે, જેમ કે જીવનમાં અર્થ શોધવો, સંબંધો કેળવવા અને જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો મુદ્દો છે સુખ શબ્દ સાથેની સમસ્યા.
હા,
શરૂઆતમાં જ આપણે જે વિરોધાભાસની વાત કરી, સુખ પાછળ વધુ દોડ છતાં વધતી ચિંતા, તેનું એક કારણ કદાચ ભાષામાં જ છે. અંગ્રેજી હેપીનેસ શબ્દ એટલો વ્યાપક છે કે યુનો એક ક્ષણિક મજાથી લઈને જીવનભરના ઊંડા સંતોષ સુધી બધું જ આવરી લે છે.
બરાબર, એટલે લોમસ કહે છે કે આપણને વધુ ચોક્કસ અને સમૃદ્ધ ભાવનાત્મક શબ્દ ભંડોળની જરૂર છે.
અને અહીં તે પેલા બે મુખ્ય ખ્યાલો રજૂ કરે છે, હેડોનિયા અને યુડેમોનિયા.
હા, હેડોનિયા એટલે સુખને મુખ્યત્વે આનંદ મેળવવા અને પીડા ટાળવા તરીકે જોવું, પેલું આઈસ્ક્રીમનું ઉદાહરણ બરાબર છે.
અને બીજું યુડેમોનિયા.
યુડેમોનિયા આ ગ્રીક ફિલોસોફીમાંથી આવેલો શબ્દ છે. એનો અર્થ થાય છે એક સાર્થક, હેતુપૂર્ણ અને નૈતિક જીવન જીવવાથી મળતું સુખ. કોઈ મુશ્કેલ પડકાર પાર પાડવાથી, કોઈ નવું કૌશલ્ય શીખવાથી કે બીજાના ભલા માટે કામ કરવાથી જે ઊંડો સંતોષ મળે એ યુડેમોનિયા છે.
આ યુડેમોનિયાનો વિચાર શું એ આપણા ગીતાના નિષ્કામ કર્મ જેવો નથી લાગતો? ફળની ચિંતા વિના યોગ્ય કર્મ કરવાથી મળતો સંતોષ.
ચોક્કસ, આ સરખામણી ખૂબ રસપ્રદ છે અને અહીં લોમસ વાતને હજી આગળ લઈ જાય છે. તેઓ કહે છે કે હેડોનિયા અને યુડેમોનિયા પણ છેવટે તો પશ્ચિમી વિચારધારાના માળખા છે.
ઓહ, એમ?
હા, અને ત્યારે જ તેમનો પેલો પોઝિટિવ લેક્સિકોગ્રાફી પ્રોજેક્ટ અને તેના તારણો મહત્વના બને છે. તે બતાવે છે કે દુનિયાભરની સંસ્કૃતિઓ સુખાકારીના એવા પાસાઓનો અનુભવ કરે છે અને તેને મહત્વ આપે છે જે કદાચ આ બે કેટેગરીમાં પણ બંધ બેસતા નથી.
જેમ કે પેલા હાઈગે ને ઇકીગાઈ.
બરાબર, હ્યુગા એ માત્ર આનંદ નથી પણ સાથે બેસીને માણેલી હૂંફ અને આત્મીયતા છે. ઇકીગાઈ એ હેતુ છે જે જીવનને અર્થ આપે છે. પછી પેલું સિસુ એ મુશ્કેલી સામે ટકી રહેવાની ક્ષમતા છે. શું એને સુખ કહેવાય? કદાચ નહીં,
પણ તે સુખાકારીનો એક મહત્વનો ભાગ જરૂર છે.
બરાબર,
અને જાપાનીઝ વાબીસાબી, અપૂર્ણતા અને ક્ષણભંગુરતામાં સૌંદર્ય જોવાની અને તેનો સ્વીકાર કરવાની વાત આ પણ સુખાકારીની એક અલગ જ સમજ આપે છે.
વાહ, આ બધા ઉદાહરણો એ જ દર્શાવે છે કે સુખ કોઈ એક રંગ નથી પણ રંગોનો આખો પટારો છે અને જુદી જુદી સંસ્કૃતિઓ જુદા જુદા રંગોને વધુ મહત્વ આપે છે.
ચોક્કસ, પણ જો સુખ આટલું વૈવિધ્યસભર હોય તો પછી પેલું જે પૂછવામાં આવે છે કે 1 થી 10ના સ્કેલ પર તમે કેટલા ખુશ છો એનું શું?
હા, એના પર પણ પુસ્તકમાં વાત છે. લેખક કહે છે કે આ માપણી ખૂબ જ સમસ્યારૂપ છે. એક તો તે વ્યક્તિલક્ષી છે, મારો સાથ અને તમારો સાથ અલગ હોઈ શકે, બરાબર ને?
હા, એ તો છે જ.
બીજું, તેમાં સાંસ્કૃતિક પૂર્વગ્રહ રહેલો છે. પશ્ચિમી દેશોમાં સીધું પૂછાય તમે કેટલા ખુશ છો, પણ આપણા સમાજમાં કદાચ તમારો પરિવાર મજામાં છે એ વધુ મહત્વનો સવાલ હોય.
બરાબર, કેટલાક સમાજમાં અંગત સુખ કરતાં સામાજિક સુમેળ વધુ મહત્વનો હોય છે.
બિલકુલ, અને ત્રીજું, આપણી યાદશક્તિ પણ આપણને દગો દે છે. આપણને આખા અઠવાડિયાની ખુશી યાદ નથી રહેતી, પણ કદાચ ગઈકાલની કોઈ મોટી ઘટના કે સૌથી તીવ્ર અનુભવ જ યાદ રહે છે. પેલું પીક એન્ડ રૂલ જેવું.
ઓહ, એટલે પેલું 1-10 વાળું રેટિંગ ખરેખર એટલું બધું નથી કહેતું? મને તો એમ જ હતું કે એ બહુ વૈજ્ઞાનિક રીત છે માપવાની.
હા, લોમ્સ આ સરળ માપણીઓની મર્યાદાઓ સ્પષ્ટ કરે છે. હવે વાત કરીએ સુખના કારણોની. પેલો પ્રખ્યાત પાઈ ચાર્ટ છે ને, 50% જનીન, 10% સંજોગો, 40% આપણા પ્રયત્નો.
હા હા, એ તો બહુ જોયો છે.
લોમ્સ કહે છે કે જીવન એટલું સરળ ગણિત નથી. આ બધા પરિબળો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે. હા, આનુવંશિકતાનો પ્રભાવ છે. કેટલાક લોકો સ્વભાવથી વધુ હસમુખા હોય છે, જેને સેટ પોઈન્ટ કહેવાય, પણ તે પથ્થરની લકીર નથી.
એટલે એ બદલી શકાય
અમુક અંશે. હા, પછી સંજોગોની વાત કરીએ તો અહીં હેડોનિક ટ્રેડમિલનો ખ્યાલ આવે છે. આનો અર્થ શું? કે આપણે સારી કે ખરાબ પરિસ્થિતિઓ સાથે ઝડપથી ટેવાઈ જઈએ છીએ અને પાછા આપણા મૂળભૂત સુખના સ્તર પર આવી જઈએ છીએ.
આ હેડોનિક ટ્રેડમિલ એટલે પેલું નવો ફોન લીધા જેવું. પહેલા દિવસે તો શું ખુશી, પણ થોડા અઠવાડિયામાં એ સામાન્ય બની જાય, નહીં?
હા, પછી કંઈક નવું જોઈએ.
બરાબર એ જ. પૈસાનું પણ એવું જ છે. મૂળભૂત જરૂરિયાતો સંતોષાયા પછી વધુ પૈસા સુખમાં બહુ મોટો વધારો નથી કરતા. પણ હા, સંજોગોમાં એક વસ્તુ જે સતત મહત્વની રહે છે તે છે આપણા સામાજિક સંબંધોની ગુણવત્તા.
સંબંધોનું મહત્વ.
હા, અને છેલ્લે આપણી ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિઓ, જેમ કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, દયાળુ બનવું, માઇન્ડફુલનેસનો અભ્યાસ કરવો, અર્થપૂર્ણ લક્ષ્યો પર કામ કરવું, આ બધું મદદરૂપ થઈ શકે છે. પણ કઈ પ્રવૃત્તિ કોના માટે કામ કરશે તે વ્યક્તિ અને તેના સાંસ્કૃતિક સંદર્ભ પર આધાર રાખે છે.
હમ, મુદ્દાની વાત એ છે કે આ ત્રણેય જનીન, સંજોગો અને પ્રવૃત્તિઓ અલગ નથી, પણ સતત એકબીજા પર અસર કરતા રહે છે. એક ગતિશીલ સિસ્ટમ જેવું છે.
સમજાયું. પણ એક સવાલ થાય કે ઉત્ક્રાંતિ આપણને સુખ અનુભવવાની ક્ષમતા આપી જ શા માટે? તેનો શું ફાયદો?
સારો સવાલ છે. અહીં પુસ્તક બાર્બરા ફ્રેડરિક્સનની બ્રોડન એન્ડ બિલ્ડ થિયોરી સમજાવે છે.
બ્રોડન એન્ડ બિલ્ડ?
હા. તે કહે છે કે નકારાત્મક લાગણીઓ, જેમ કે ડર કે ગુસ્સો, આપણું ધ્યાન સંકુચિત કરે છે. કેમ? જેથી આપણે તાત્કાલિક ખતરાનો સામનો કરી શકીએ.
બરાબર, ફોકસ કરવા માટે.
હા, પણ હકારાત્મક લાગણીઓ જેમ કે આનંદ, જિજ્ઞાસા, પ્રેમ, એ આપણી વિચારસરણીને વિસ્તૃત બનાવે છે. જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે આપણે વધુ સર્જનાત્મક બનીએ છીએ, નવી વસ્તુઓ શીખવા તૈયાર થઈએ છીએ, બીજાઓ સાથે વધુ જોડાણ અનુભવીએ છીએ.
ઓકે, એટલે આપણું મન ખુલે છે.
બરાબર. અને લાંબા ગાળે આ વિસ્તૃત માનસિકતા આપણને નવા સંસાધનો જેમ કે જ્ઞાન, કુશળતા, સામાજિક સંબંધો બનાવવામાં મદદ કરે છે.
રસપ્રદ. આ તો થી સકારાત્મક લાગણીઓની વાત. પણ શું નકારાત્મક લાગણીઓ સાવ નકામી છે?
બિલકુલ નહીં. અને આ લોમસના પુસ્તકનો એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. તેઓ ભારપૂર્વક કહે છે કે દુઃખ, અનહેપીનેસ અને કહેવાતી નકારાત્મક લાગણીઓ પણ એટલી જ જરૂરી અને કાર્યાત્મક છે.
જરૂરી? કઈ રીતે?
જુઓ, ઉદાસી આપણને સંકેત આપે છે કે આપણે કંઈક ગુમાવ્યું છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. ચિંતા આપણને ભવિષ્યના સંભવિત જોખમો માટે તૈયાર કરે છે. અપરાધભાવ આપણને આપણી નૈતિક ભૂલો સુધારવા પ્રેરે છે. જો આ લાગણીઓ ન હોય તો આપણે ભૂલોમાંથી શીખીશું કેવી રીતે? આપણો વિકાસ કેવી રીતે થશે? એટલે નકારાત્મક લાગણીઓને દબાવી દેવી કે તેનાથી ડરવું એ યોગ્ય નથી. તે પણ જીવનનો એક અભિન્ન અને ઉપયોગી ભાગ છે.
તો આપણે જોયું કે સુખ જટિલ છે, તેને માપવું મુશ્કેલ છે, તેના કારણો અને કાર્યો પણ ગહન છે, અને દુઃખ પણ જરૂરી છે. આ બધું જાણ્યા પછી તેલો મૂળ સવાલ તો ઊભો જ રહે છે, આપણે વધુ સુખી કે કહો કે વધુ સંતોષી જીવન કેવી રીતે જીવી શકીએ? શું આપણે સતત સુખી થવાનો પ્રયત્ન કરવો જોઈએ?
અહીં લોમસ એક રસપ્રદ વિરોધાભાસ રજૂ કરે છે, જેને શોધનો વિરોધાભાસ, પેરાડોક્સ ઓફ પર્સ્યુટ કહેવાય છે.
શોધનો વિરોધાભાસ?
હા. સંશોધનો બતાવે છે કે જે લોકો સુખને જ પોતાના જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવી દે છે અને તેનો સીધો પીછો કરે છે, તેઓ ઘણીવાર વધુ હતાશ અને અસંતુષ્ટ થઈ જાય છે.
એમ? કેમ એવું?
કારણ કે સુખ એક પતંગિયા જેવું છે. તમે તેની પાછળ દોડો તો તે હાથમાં નથી આવતું.
ઓહ.
તેથી લેખક પરોક્ષ અભિગમ સૂચવે છે, હું કેવી રીતે ખુશ થઈ શકું? એમ પૂછવાને બદલે કદાચ એ પૂછવું વધુ યોગ્ય છે કે હું કેવી રીતે એક અર્થપૂર્ણ, જોડાયેલું અને પ્રમાણિક જીવન જીવી શકું.
મતલબ કે સુખને ધ્યેય બનાવવાને બદલે એવી પ્રવૃત્તિઓ અને જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવું જેની આડ પેદાશ તરીકે સુખ કે સંતોષ મળે.
બરાબર કહ્યું, એકદમ બરાબર.
જેમ કે
મજબૂત અને અર્થપૂર્ણ સંબંધો કેળવવા,
હા,
એવી પ્રવૃત્તિઓમાં જોડાવું જેમાં આપણને ઊંડો રસ હોય અને સમયનું ભાન ન રહે. પેલી ફ્લો સ્ટેટ
જેમાં આપણે પૂરા ડૂબી જઈએ.
હા, વર્તમાન ક્ષણમાં ધ્યાન આપવાનું શીખવું, માઇન્ડફુલનેસ, અને જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો, કૃતજ્ઞતા અને દયા જેવા ગુણો કેળવવા.
એટલે આ બધી કોઈ સુખી થવાની જાદુઈ ટ્રિક નથી.
ના, બિલકુલ નહીં. પણ આ એક સારી રીતે જીવાયેલા જીવનના ઘટકો છે. જ્યારે આપણે આ રીતે જીવીએ છીએ ત્યારે સંતોષ અને આનંદની લાગણીઓ ઘણીવાર આપોઆપ આવે છે, આડપેદાશ તરીકે. ચાલો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ફરી એકવાર જોઈએ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો, મારા મતે, સુખાકારી એ માત્ર અંગત મનોભાવ નથી, પણ ભાષા અને સંસ્કૃતિ દ્વારા ઘડાયેલો અનુભવ છે. પેલા હગે કે વાબી સાબી જેવા શબ્દો આપણને યાદ અપાવે છે કે સારું અનુભવવાની ઘણી રીતો છે.
આનો મતલબ એ થયો કે આપણે બીજી સંસ્કૃતિઓ પાસેથી શીખી શકીએ છીએ, અને સાથે સાથે કદાચ આપણી પોતાની ગુજરાતી ભાષામાં કે ભારતીય સંસ્કૃતિમાં રહેલા સુખાકારીના વિશિષ્ટ ખ્યાલોને પણ ફરીથી શોધવાની જરૂર છે, એનું મહત્વ સમજવાની જરૂર છે. કદાચ સંતોષ, શાંતિ, સેવા જેવા શબ્દોમાં પણ ઊંડો અર્થ છુપાયેલો હોય.
ચોક્કસ. બીજો મુખ્ય વિષય, માત્ર આનંદ હેડોનિયા પાછળ ભાગવું એ સુખ માટે પૂરતું નથી. જીવનમાં અર્થ, હેતુ અને વિકાસ, યુડેમોનિયા, પણ એટલા જ કદાચ વધુ જરૂરી છે.
હા, આ વાત ભારતીય દર્શનની ખૂબ નજીક લાગે છે, જ્યાં કર્તવ્ય, ધર્મ અને આત્મજ્ઞાનને ઇન્દ્રિય સુખ કરતાં વધુ મહત્વ અપાયું છે.
બરાબર. ત્રીજો મુદ્દો, જીવનની મુશ્કેલીઓ અને દુઃખનો સ્વીકાર કરવો. શરૂઆતનું પોઝિટિવ સાયકોલોજી ક્યારેક વધુ પડતું પોઝિટિવ રહેવા પર ભાર મૂકતું હતું, પણ લોમસ જેવા વિચારકો કહે છે કે સાચી સુખાકારી માટે નકારાત્મક અનુભવોને સમજવા અને તેમાંથી શીખવું પણ જરૂરી છે. આને બીજો તરંગ પોઝિટિવ સાયકોલોજી કહે છે.
આ પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાય છે, જ્યાં તપ કે સંઘર્ષ દ્વારા વિકાસ પામવાનો વિચાર જોવા મળે છે. મુશ્કેલીઓ આપણને મજબૂત બનાવે છે એમને.
હા. ચોથો સંદેશ, શોધનો વિરોધાભાસ, સુખનો સીધો પીછો કરવાને બદલે અર્થપૂર્ણ જીવન જીવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સુખ તેની આડપેદાશ તરીકે મળશે.
જેમ પેલું કહેવાય છે ને કે ઊંઘવાનો બહુ પ્રયત્ન કરો તો ઊંઘ ન આવે. કદાચ સારી રીતે જીવવા પર ધ્યાન આપીએ તો સંતોષ આપોઆપ અનુભવાય.
બરાબર. અને પાંચમો મુખ્ય મુદ્દો, બધી જ લાગણીઓ ઉપયોગી છે, કહેવાતી નકારાત્મક લાગણીઓ પણ આપણને મહત્વના સંકેતો આપે છે જેને સાંભળવાની અને સમજવાની જરૂર છે.
આ સમજણ આપણને આપણી અને બીજાની લાગણીઓ પ્રત્યે વધુ સહાનુભૂતિ અને સ્વીકૃતિ કેળવવામાં મદદ કરી શકે છે. ડરવાને બદલે સમજવાનો પ્રયાસ કરવો. પુસ્તકમાં કેટલાક વિચારો ખૂબ જ સરસ રીતે રજૂ થયા છે, જે યાદ રહી જાય તેવા છે. ચાલો તેના સારાંશ રૂપે કેટલાક મુખ્ય વાક્યો જોઈએ.
હા, ચોક્કસ. પહેલો વિચાર આ મુજબ છે. સારાંશ રૂપે, આપણે સૌ ભાવનાત્મક શબ્દકોશકાર બનવાની જરૂર છે. બીજી સંસ્કૃતિઓના અનુવાદ ન થઈ શકે તેવા શબ્દો એ જીવનમાં ખીલવાની અને સુખાકારી અનુભવવાની વિવિધ રીત સમજવાની બારીઓ સમાન છે.
એટલે આપણો ભાવનાત્મક શબ્દ ભંડોળ વધારવાની વાત છે.
હા, ભાષાના મહત્વ પર ભાર છે.
બીજો એક યાદગાર વિચાર, સુખ કોઈ અંતિમ મુકામ નથી, પણ એક ગતિશીલ અને સતત બદલાતી પ્રક્રિયા છે. તે એવા જીવનમાંથી ઉદ્ભવે છે જે અર્થ, જોડાણ અને માનવ અનુભવના સંપૂર્ણ સ્પેક્ટ્રમ, સારા અને નરસા બંનેની સ્વીકૃતિ સાથે જીવાયું હોય.
હા, આ સુખને એક સ્થિર અવસ્થાને બદલે એક સતત ચાલતી યાત્રા તરીકે જુએ છે, જેમાં ઉતાર ચઢાવ સ્વાભાવિક છે, એનો સ્વીકાર કરવો.
અને પેલી માપવાની વાત પર સરસ ટકોર છે. કોઈને તેમની ખુશીને 1 થી 10ના સ્કેલ પર રેટ કરવાનું કહેવું એ કોઈ સંગીત સમીક્ષકને આખી સિમ્ફનીને 1 જ નંબરથી રેટ કરવાનું કહેવા જેવું છે. તે એક સમૃદ્ધ, બહુપરિમાણીય અનુભવને ઘટાડીને 1 જ અધૂરા આંકડામાં ફેરવી દે છે.
બહુ સાચી વાત. આ અતિસરળીકરણની ખૂબ જ સચોટ ટીકા છે. જીવનના ઊંડાણને આવા સપાટ માપદંડોથી માપી ન શકાય.
અને છેલ્લે આ વિચાર મને ખૂબ સ્પર્શી ગયો. સાચી હકારાત્મક મનોવિજ્ઞાન એ નથી જે નકારાત્મકને અવગણે, પણ તે જે જીવનમાં તેની અનિવાર્ય અને ઉપયોગી ભૂમિકાને સમજે છે. દુઃખ એ સારા જીવનનો વિરોધી નથી, ઘણીવાર તે એવી ભઠ્ઠી છે જેમાં અર્થ, સ્થિતિસ્થાપકતા અને કરુણા જેવા ગુણો ઘડાય છે.
બરાબર. આ પ્રતિકૂળતા અને પડકારોના મૂલ્યને રેખાંકિત કરે છે. જીવનના કઠિન અનુભવો આપણને વધુ મજબૂત, સમજદાર અને કરુણાશીલ બનાવી શકે છે.
આને બદલે ક્યારેક હિગ્ગે જેવી ક્ષણો માણવાનો પ્રયત્ન કરી શકીએ.
હા, અથવા આપણા જીવનનો ઇકીગાઈ શું છે તે શોધવાનો પ્રયાસ કરી શકીએ.
અને આપણી નકારાત્મક લાગણીઓ, ઉદાસી, ચિંતા, ગુસ્સો આવે ત્યારે તેને દબાવવાને બદલે રોકાઈને વિચારી શકીએ કે તે શું સંકેત આપી રહી છે.
બરાબર. અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈએ ત્યારે તેમાંથી શું સકારાત્મક શીખવા મળ્યું, જેને બેનિફિટ ફાઇન્ડિંગ કહેવાય છે, તે વિચારી શકીએ.
અને સુખને સીધું પકડવાને બદલે અર્થપૂર્ણ કામ, સારા સંબંધો અને સંભાવ કેળવવા પર ધ્યાન આપી શકીએ.
અને પરિવાર કે સમાજમાં આ સમજ આપણને બીજાઓ પ્રત્યે વધુ સહાનુભૂતિ કેળવવામાં મદદ કરી શકે છે. આપણે સમજી શકીએ કે દરેક વ્યક્તિ સુખને અલગ રીતે અનુભવે છે.
હા, અને આપણા બાળકોને પણ ફક્ત હંમેશા ખુશ રહે તેવું દબાણ કરવાને બદલે તેમને જીવનના ઉતાર ચઢાવનો સામનો કરતા શીખવી શકીએ. સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સ કેળવતા અને જીવનમાં અર્થ શોધતા શીખવી શકીએ.
કામના સ્થળે પણ આ ઉપયોગી છે. કર્મચારીઓને ફક્ત પગાર નહીં, પણ તેમના કામમાં અર્થ, સ્વાયત્તતા અને સારા સંબંધો મળે તે વધુ મહત્વનું બની શકે છે. આ પુસ્તક અને આ ચર્ચામાંથી મારા માટે મુખ્ય શીખ એ છે કે દરેક સમયે ખુશ દેખાવું કે અનુભવવું જરૂરી નથી. આ સમજણ જ ઘણી રાહત આપે છે, ખરું ને?
હા, બહુ મોટી રાહત.
જીવનની જટિલતા, તેની વિવિધતા અને આપણી તમામ લાગણીઓ, સુખદ અને દુઃખદ બંનેના મૂલ્યને સ્વીકારવું એ જ કદાચ એક સમૃદ્ધ અને સંતોષકારક જીવનની ચાવી છે. અને આ સમજણ કેળવવા માટે આપણી પોતાની સંસ્કૃતિની સાથે સાથે દુનિયાભરની બીજી સંસ્કૃતિઓ પાસેથી શીખતા રહેવું ખૂબ જ મહત્વનું છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ રહી કે ભાષા આપણા અનુભવને કેવી રીતે ઘડે છે. ઇકીગાઈ કે સિસુ જેવા શબ્દો જાણવાથી આપણને જાણે અનુભવવા માટે નવા દરવાજા ખુલી જાય છે. આ મને વિચારવા પ્રેરે છે કે આપણી પોતાની ગુજરાતી ભાષામાં સુખાકારીના કયા એવા રત્નો છુપાયેલા છે જેને આપણે કદાચ ભૂલી ગયા છીએ અથવા જેનો પૂરો અર્થ આપણે સમજતા નથી. કદાચ નિરાંત, જમ્પ, આત્મસંતોષ આવા શબ્દો પર ફરી વિચાર કરવાનો સમય છે. આ પુસ્તક ખરેખર આપણા અને બીજાના અનુભવો પ્રત્યે વધુ જિજ્ઞાસુ અને સંવેદનશીલ બનવા પ્રેરે છે.
બહુ સરસ વાત કહી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.